આવો આપણે પ્રભુના વચનો તરફ વળીએ અને આપણે વચનને વાંચીએ અને શરૂઆત કરીએ તે પહેલાં જ તમને જણાવવા માગું છું કે આજનું જે આપણું વચન છે, આપણે જે શીખવાના છે તે સમજાવવાની, સંપૂર્ણ રીતે સમજાવવાની મારામાં કોઈ લાયકાત છે નહીં. બલકે આ જે અધ્યાય છે તેને આપણે જોઈએ તો ઇતિહાસમાં જે પ્રભુના મોટા મોટા સેવકો થઈ ગયા તેઓએ તેનું વર્ણન જુદી જુદી રીતે કર્યું છે. એક સેવકે કીધું છે કે આ આપણે જ્યારે પવિત્ર શાસ્ત્ર જોઈએ, ખાસ કરીને જૂનો કરાર જોઈએ, તો આ પવિત્ર શાસ્ત્રનો માઉન્ટ એવરેસ્ટ, જે આપણે હિમાલયની સૌથી ઊંચી ટોચ છે, તેની સાથે સરખામણી કરવામાં આવી છે. અને આ જે લખાણ છે, આ જે વચનો છે બાઇબલ પવિત્ર શાસ્ત્રમાં, આ એક પવિત્ર શાસ્ત્રનું સત્ય અને જે વાસ્તવિકતા છે તેને આપણે તેમ કહી શકીએ કે એટલું ઊંડું છે કે સમુદ્રનું જે તળિયું છે તેને કદાચ તમે પહોંચી શકો, પણ અહીંયા લખેલું જે સત્ય અને આ અધ્યાયમાં લખેલી જે વાસ્તવિકતા છે તેને આપણે સંપૂર્ણ રીતે સમજી શકતા નથી. જેટલું વધારે આ વચનમાં જઈએ, જેટલું વધારે શોધ કરીએ, તેટલું વધારે ને વધારે ઊંડા આપણે ઉતરતા જઈએ છીએ. અને મારું માનવું છે કે ખાસ કરીને જૂના કરારમાં અહીંયા જે વચનો આપવામાં આવ્યા છે તેની સરખામણીમાં બીજું કોઈ વચન છે નહીં. અને કદાચ તેને સંપૂર્ણ રીતે સમજવું હોય તો એ જીવનભરનો પડકાર કહી શકાય, જીવનભરનો પડકાર કહી શકાય. આ વચનને હું સમજાવવા માટે હું મારાથી બને તેટલો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ, અને પછી આપણે પવિત્ર આત્મા પર છોડી દઈશ. તમે પણ તમારા સમયમાં, તમારા પોતાના અભ્યાસમાં વધારે ઊંડી રીતે જઈ શકો છો અને પ્રભુ પવિત્ર આત્મા દ્વારા તમને આ વચનની સંપૂર્ણ રીતે સમજણ આપે. હવે જ્યારે આ અધ્યાય અને જે આપણો આજનો વિષય છે તેના તરફ વળીએ તે પહેલાં એક ચોખવટ કરવા માગું છું કે જ્યારે હું એમ કહું કે યશાયા 53મો અધ્યાય, ત્યારે આ અધ્યાયની ખરેખર શરૂઆત 52મા અધ્યાય અને 13મી કલમથી થાય છે. 52મો અધ્યાય અને 13મી કલમથી તે 53મો અધ્યાય આપણે જોઈએ તો ત્યાં આપણે 15 કલમ છે, બહુ પાવરફુલ 15 કલમ આપવામાં આવી છે. અને એ 15 કલમને આપણે 3-3 કલમની પંક્તિઓમાં વહેંચી શકીએ છીએ. એટલે જ્યારે પણ હું કશું પણ આ 53ના અધ્યાયના સંદર્ભમાં કહું આ અભ્યાસ દરમિયાન, તો યાદ રાખજો કે તેની શરૂઆત 52મો અધ્યાય અને તેની 52મો અધ્યાય અને તેની 13મી કલમથી શરૂ થાય છે. ખરેખર જેમણે પણ આ અધ્યાય અને કલમ નો ભાગ પાડ્યો તેઓએ આ અધ્યાયની શરૂઆત 13મી કલમથી કરવાની જરૂર હતી. આ જે વચન છે તે ઘણા સમયથી, સદીઓથી વિશ્વાસીઓ માટે એક વિજયી આનંદ અને આશીર્વાદિત વચન રહ્યું છે, કારણ કે તે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ તરફ આપણી નજર કરે છે. તેના વિશે સત્ય જે છે તે આપણને બતાવે છે. અને આપણે ખરેખર જોઈએ તો આ જે વચન છે એક બહુ ઉદાસ ગીત છે, એક દુઃખ ભર્યું ગીત છે. આ એક યહૂદી લોકોના વિલાપ છે, ખેદનું ગીત છે, પસ્તાવાનું ગીત છે, પસ્તાવાનું ગીત છે. અને આ પ્રકરણમાં આપણે વાસ્તવમાં જોઈએ તો કદાચ દુનિયાના ઇતિહાસમાં એક રાષ્ટ્ર દ્વારા ગાવામાં આવશે અને તેઓ એક કબૂલાત રીતે ગાવામાં આવશે. કે આ જે યહૂદાનો જે રાષ્ટ્ર છે, ઇઝરાયલ જેને આપણે કહીએ છીએ, તેઓ જ્યારે ખ્રિસ્ત તરફ પાછા વળશે. બહુ અજાયબ જેવું, બહુ અજાયબ જેવા વચનો આપણી આગળ છે. અને આવો આપણે વાંચીએ અને જોઈએ કે પ્રભુ આપણને શું કહેવા માંગે છે. વચન તરફ વળીએ તે પહેલાં હું તમારું ધ્યાન એફસીઓનો પત્ર તેનો 3 અધ્યાય અને 17 અને 18 કલમ તરફ દોરવા માગું છું. એફસીઓનો પત્ર તેનો 3 અધ્યાય અને 17 અને 18 કલમ, ત્યાં પાઉલ આપણને એમ કહે છે, અને વિશ્વાસથી તમારા હૃદયોમાં ખ્રિસ્ત વિશે, જેથી તમારા મૂળ પ્રેમમાં નાખીને અને તેમાં પાયો નાખીને તમે સર્વ સંતોની સાથે ખ્રિસ્તના પ્રેમની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે સમજી શકો. અને અહીંયા જે પાઉલ પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાણની વાત કરે છે, ખ્રિસ્તના પ્રેમની, એ પ્રેમ આજે આપણને આ વચન દ્વારા જોવા મળશે. જૂના કરારમાં એ જ પ્રેમ આપણને આ વચન દ્વારા શીખવાડવામાં આવ્યો છે. તો આવો વાલાઓ આપણે વાંચીએ 52મો અધ્યાય અને તેની 13મી કલમ. આ પ્રમાણે કહે છે કે જુઓ, મારા સેવક ડાપણથી વર્ષશે, તે ઉન્નત થઈને ઉચ્ચ પદવીએ પહોંચશે તથા અતિ મહાન થશે. જે પ્રમાણે ઘણા લોકો તને જોઈને વિસ્મિત થયા, તેનો ચહેરો અને તેની રૂપ એવા વિરૂપ થયા હતા કે તે જાણે માણસ જ ન હોય, તેમ તે ઘણા દેશોને થથરાવી નાખશે. તેને લીધે રાજાઓ પોતાના મુખ બંધ રાખશે, કારણ કે અગાઉ તેઓને જે કહેવામાં આવ્યું નહોતું તે તેઓ જોશે, અને અગાઉ જ તેઓએ સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે. આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે, અને યહોવાનો ભૂજ કોની આગળ પ્રગટ થયેલો છે? તે તો તેની સમક્ષ ફણગાની જેમ તથા સૂકી ભૂમિમાં જળની જેમ ઉગ્યો. તેનામાં કંઈ સૌંદર્ય નહોતું, તે લાવણ્ય નહોતું. આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ. તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો, દુઃખી પુરુષ ને દર્દનો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બૂઝી નહીં. ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તો તેને હણાયેલો, ઈશ્વરથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો, પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોના લીધે તે કચડાયો, આપણને શાંતિ પ્રાપ્ત કરવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. આપણે સર્વ ઘેટાની જેમ ભટકી ગયા છીએ, દરેક પોતપોતાના માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. તેના પર જુલમ ગુજારવામાં આવ્યો તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉગાડ્યું નહીં. હલવાનો વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. તેણે તો પોતાનું મોં ઉગાડ્યું જ નહીં. જુલમથી તથા ન્યાય ચુકાદાથી તેને લઈ જવામાં આવ્યો. તેની પેઢીના માણસોમાંથી કોણે વિચાર કર્યો કે મારા લોકોના અપરાધોને લીધે તેના પર માર પડ્યો, ને તેને જીવતાઓની ભૂમિ પરથી મારી નાખવામાં આવ્યો? તેની કબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી, અને તેની મરણાવસ્થામાં તે દ્રવ્યવાનની સંઘાતે હતો, કેમ કે તેણે અપકાર કર્યો નહોતો અને તેના મુખમાં કપટ નહોતું. તો પણ યહોવાની મરજી તેને કચરવાની હતી. તેણે તેને દુઃખી કર્યો, તેના આત્માનું દોસ્તાર પણ થશે ત્યારે તે પોતાના સંતાન જોશે, તે દીર્ઘાયુ થશે, ને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે. તે પોતાના આત્મામાં કષ્ટનું ફળ જોઈને સંતોષ પામશે. મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાનથી ઘણાઓને ન્યાયી ઠરાવશે, અને તેઓના અપરાધો તે પોતાને માથે લેશે. તે માટે હું મહાન પુરુષોની સાથે તેનો હિસ્સો વહેંચી આપીશ અને પરાક્રમીઓની સાથે તે લૂંટ વહેંચશે, કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતા સુધી રેડી દીધો અને તે અપરાધીઓમાં ગણાયો. પરંતુ તેણે તો ઘણાઓના પાપ માથે લીધા અને અપરાધીઓને માટે મધ્યસ્થી કરી. અજાયબ જેવા વચનો વાલાઓ, આપણે આગળ વધીએ તે પહેલાં આપણા મસ્તક નમાવી આપણે પ્રાર્થના કરીશું. પવિત્ર પવિત્ર મારા જીવતાને જાગતા પ્રભુ બાપ, આ અજાયબ વચનોને માટે પ્રભુ બાપ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ બાપ, હું મારી જાતને તમારા હાથમાં સોંપું છું. પ્રભુ બાપ, તમે મારી આવડત, તમારી મારી લાયકત તમે જાણો છો પ્રભુ બાપ, અને મારામાં જે ઉણપ છે તે ધ્યાનમાં ન લેતા પ્રભુ બાપ, તમારું વચન જે સાંભળનારા છે તેઓના હૃદય સુધી પહોંચે પ્રભુ બાપ, તેઓને સ્પર્શ થાય તેવું ખાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગું છું. પ્રભુ બાપ, મારી જાતને તમારા હાથમાં સોંપું છું. પ્રભુ બાપ, પવિત્ર આત્માથી મને વેસ્ટિટ કરો પ્રભુ બાપ, અને જે બોલવાનું છે તે બોલવાને માટે તમે શક્તિ તથા બળ આપો, વચનોની સમજણ આપો, તેવું ખાસ કરીને તમારી પાસે માગું છું. આ અમારી ટૂંકી વિનંતી તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો બાપ. કદાચ જ્યારે હું આ વાંચતો હતો ત્યારે તમારામાંથી ઘણા બધાએ નોંધ લીધી હશે, કદાચ નોટિસ કર્યું હશે કે આ જે દસમી કલમ સુધી જે બી વચનો છે અને જે પણ ક્રિયાપદો લખવામાં આવ્યા છે તે સર્વ ભૂતકાળમાં છે, પાસ્ટ ટેન્સમાં બધું લખવામાં આવ્યું છે. મોટાભાગના લોકો અને કદાચ તમે ઘણા બધા સંદેશ આ વચન પર સાંભળ્યા હશે, ખાસ કરીને હમણાં જ આપણે જે પુનરુત્થાનનો રવિવારની ઉજવણી થઈ છે, આપણે પેશન વીક ગુડ ફ્રાઈડે તેની ઉજવણી થઈ છે, ત્યારે આ વચનનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. પણ મોટાભાગે આ પ્રકરણને લઈને એવું સમજણ આપવામાં આવે છે કે આ ખ્રિસ્ત વિશેની ભવિષ્યની ભવિષ્ય વચન છે, તેને ભવિષ્ય વચન તરીકે વિચારવામાં આવે છે. અને હા, એ છે, આ વચન આપણને ખ્રિસ્ત અને તેના મૃત્યુ અને દફન અને પુનરુત્થાન અને ઉન્નતિ વિશે ઘણી બધી વિગતો આપે છે, કારણ કે એક રીતે આ પ્રોફેસી એટલે કે ભવિષ્ય વચન છે અને એ ભવિષ્યકાળને લક્ષમાં લઈને લખવામાં આવ્યું છે. પણ આ ભવિષ્ય વચન પ્રભુ ઈસુને શું થશે તેને લક્ષમાં લાખીને નથી લખવામાં આવ્યું. વાલાઓ ધ્યાનથી સાંભળજો, આ આપણા ખ્રિસ્તીઓ માટે આ વચન નથી લખવામાં આવ્યું કે આપણે વાંચીને સમજી શકીએ કે વધસ્તંભ પર શું થવાનું હતું. હા, એની વિગત છે, પણ આનો જે ધ્યેય હતો આ વચન લખવાનો, આ ભવિષ્ય વચન લખવાનો, તે ધ્યેયથી તે લખવામાં આવ્યું નથી. આ વચનનો ધ્યેય એ હતો કે આ જે ભવિષ્યમાં ઇસ્રાયેલના જે લોકો છે, યહૂદી લોકોના મુક્તિની ભવિષ્યવાણી કરતો પ્રબોધ છે આ, તેઓની માટેનું આ ભવિષ્ય વચન છે. જ્યારે તેઓ પ્રભુની તરફ પડશે, જ્યારે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જ્યારે અંગીકાર કરશે તારનાર તરીકે, ત્યારે તેઓ પાછળ જે ઇતિહાસમાં બની ગયું છે તે જોઈને તેઓ આ ગીત આપણે જે હમણાં વાંચ્યું, આ વચનો જે આપણે વાંચ્યા તે ઉચ્ચારવાના છે કે તેઓએ કે અમે તેમને નકાર્યો અને અમે વધસ્તંભે જડ્યો. આ એક યહૂદી લોકોનો વિલાપ છે જ્યારે તેઓ ખરેખર જે એમનો તારનાર છે અને જ્યારે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને દેવના પુત્ર તરીકે ઓળખશે ત્યારે, જેઓને તેઓએ લાંબા સમય સુધી જેમનો નકાર કર્યો છે. એટલે કે આ જ્યારે આપણને મંડળી તરીકે આપણું આકાશ ગમન થશે, રેપ્ચર આપણને કરી લેવામાં આવશે, ત્યારબાદનો જે સમય છે જ્યારે 144,000 સંતોને જ્યારે સુવાર્તા પ્રચાર કરતા હશે અને જ્યારે યહૂદીઓ પોતાના દેવ તરફ પાછા ફરશે. અને આજે આપણે જોઈશું વિગતવાર આ વસ્તુ, આ વાત, ત્યારે તેઓ આ વચન ઉચ્ચારનાર છે. અને આ જે છે તે સમજવું બહુ જરૂરી છે. અને આને હજુ વધારે વિગતવારથી આપણે જો સમજવું હોય તો મારી સાથે તમે પ્રેરિતોના કૃત્યો ખોલો, તેનો 8મો અધ્યાય, અને આપણે 30 થી લગભગ 35મી કલમ સુધી વાંચીશું. થોડું હું સ્કીપ પણ કરીશ, પણ ત્યાં લખવામાં આવ્યું છે. અને અહીંયા જે વચન છે કદાચ તમારામાંથી બધા જાણતા હશે, આ જે એ ઇથોપિયાનો જે હપ્સી હતો તે અરણ્યમાં હતો અને પ્રભુ ફિલિપને તેની પાસે મોકલે છે, ત્યારનું આ વચન છે. અને 30મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે ત્યારે ફિલિપે તેની પાસે દોડી ગયો અને તેને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો સાંભળીને પૂછ્યું, તમે જે વાંચો છો તે શું તમે સમજો છો? આ એક મિનિટ માટે હું અહીંયા થોડું થોભી અને હું તમને કહેવા માગું છું કે શું તમે જે વાંચો છો તે શું તમે સમજો છો? ઘણી વખત એક રિવાજ તરીકે, એક રિચ્યુઅલ તરીકે આપણે સવારમાં બાઇબલ વાંચવાનું એટલે બાઇબલ ખોલીને વાંચી નાખતા હોઈએ છીએ. મને ખબર છે કે જ્યારે હું નાનો હતો ત્યારે મમ્મીએ કીધું હતું કે ગમે તે થાય બાઇબલ તો વાંચવાનું, એટલે ગીતશાસ્ત્રનો કોઈ નાનો અધ્યાય સુધી કાઢવું, 2-3 અધ્યાય સુધીને વાંચી નાખવાનું. ખાસ કરીને 121 થી 130 નાના નાના અધ્યાય વાંચવામાં બહુ સહેલા પડે એવું વાંચી લેતો હતો. તેની પણ અસર પડે છે, જેમ જેમ મોટા થયા, ઉંમર થઈ તેમ સમજણ પડી, અને એવું વાંચવું એ ખોટું નહોતું. પણ જે વાંચીએ છીએ શું તે સમજીએ છીએ? અને જો ન સમજતા હોય તેને માટે જ આ પ્રકારની, અત્યારે જે તમે બાઇબલ સ્ટડી સાંભળી રહ્યા છો, અભ્યાસ સાંભળી રહ્યા છો, અને ઘણા બધા બીજા પ્રભુના સેવકો આ પ્રમાણેનો અભ્યાસ કરાવતા હોય છે, તેને અટેન્ડ કરો. તેમાં આપણે તેમાં જવું અને વચનને સમજવા તે બહુ જરૂરી છે. કારણ કે આપણે પવિત્ર શાસ્ત્રમાં જોઈએ છે કે પવિત્ર આત્માની એક ભેટ એ છે કે વચન શીખાડવાની, જે બધાની પાસે નથી હોતી. હું એમ નથી કહેતો કે મારી પાસે છે, હું ફક્ત એમ કહું છું કે બધાની પાસે નથી હોતી. અને હા, પ્રચાર સાંભળીએ તેની પણ જરૂર હોય છે, પણ એક વખત આપણે જે વચન વાંચી રહ્યા છે તે સમજીએ અને એક પરિપક્વતા આવવી જોઈએ આપણા આત્મિક જીવનમાં, તે પણ બહુ જરૂરી છે. અને તે ફક્ત ત્યારે જ આવે છે જ્યારે આપણે વચનને સંપૂર્ણ રીતે સમજી શકીએ. આનો મતલબ એમ નહીં કે આપણે બધાએ પ્રોફેસર થઈ જવાનું છે, પણ આ વચન અહીંયા જે પવિત્ર શાસ્ત્રમાં છે એવું અઘરું પણ નથી કે આપણે ના સમજી શકીએ. પ્રભુએ એવું નથી કે ખાલી વિદ્વાનો જ વચન સમજી શકે એવું રાખ્યું છે. પ્રભુના વચનને, અને મેં પણ શરૂઆતમાં આ કીધું હતું તે પ્રમાણે, એક સમુદ્રનો જે કિનારો છે અથવા તો સમુદ્ર તરીકે તેને સરખામણી આપવામાં આવી છે. કારણ કે આપણે જો દરિયા કિનારે જઈએ તો જે નાનું છોકરું છે તે પણ જે કિનારાનું પાણી છે ત્યાં છપછપિયા કરી શકે છે. ગમે તેટલું નાનું છોકરું હોય ત્યાં છપછપિયા કરી શકે છે, અને જે સમુદ્રનું એન્જોયમેન્ટ લઈ શકે છે, તેને માણી શકે છે. પણ એ જ રીતે ભલે તમે ગમે તેટલા સામર્થ્યવાન તરનારા હોય તો પણ સમુદ્રની જે ઊંડાણ છે ત્યાં સુધી તમે પહોંચી શકતા નથી. આ વચન સમજવું બહુ જરૂરી છે. અને અહીંયા આ ફિલિપે આ હપ્સીને પ્રશ્ન પૂછ્યો, શું તમે સમજો છો? ત્યારે તેણે કહ્યું, કોઈના સમજાવ્યા સિવાય હું કેમ કરીને સમજી શકું? તેણે ફિલિપને વિનંતી કરી, ઉપર ચડીને મારી પાસે બેસો. શાસ્ત્રનું જે પ્રકરણ તે વાંચતો હતો એ હતું કે ઘેટાની જેમ મારી નાખવામાં તેને લઈ જવામાં આવ્યો, અને જેમ હલવાન પોતાના કાતરનાની આગળ મૂંગું રહે છે તેમ તેણે પોતાનું મોં ઉઘાડ્યું નહીં. ત્યારે તે ખોજાએ ફિલિપને ઉત્તર આપ્યો, હું તમને વિનંતી કરું છું કે પ્રબોધક કોના વિશે એ કહે છે, પોતાના વિશે કે કોઈ બીજાના વિશે? ત્યારે ફિલિપે બોલવાનું શરૂ કર્યું, અને શાસ્ત્રની એ વાતથી આરંભ કરીને તેને ઈસુ વિશેની સુવાર્તા પ્રગટ કરી. અને વાલાઓ, આજે જ્યારે આપણે આ વચનનો અભ્યાસ કરીએ ત્યારે જે ફિલિપે કર્યું હતું તે જ કરવાનો હું પ્રયત્ન કરીશ, કે આ વચનને લઈને આરંભથી પ્રભુ ઈસુ વિશેની જે સુવાર્તા છે તે આપણે શીખીશું. અજાયબ જેવું આ વચન જે પસ્તાવાના રૂપે છે તે આપણે સમજવું બહુ જરૂરી છે. આ વચન જ્યારે આપણે જોઈએ તો યશાયાનું જે પુસ્તક છે, અને મેં ઘણી વખત આ વાત કહી છે કે તેને બે ભાગમાં વહેંચી નાખવામાં આવે છે. પહેલા 39 અધ્યાય જે છે તે જૂનો કરાર છે, પછીના જે 27 અધ્યાય છે 40-66 સુધી તે નવા કર તરીકે ઓળખવામાં આવે છે. અને જે પવિત્ર શાસ્ત્રની જે સમાનતા સાથેની જે સમાનતા છે તે હું તમને બતાવવા માગું છું. જ્યારે 40મો અધ્યાયની આપણે શરૂઆત કરીએ, વાંચવાની પહેલી 3-4 કલમ આપણે જો વાંચીએ તો ત્યાં યોહાન બાપ્તિસ્મા કરનાર છે તેના વિશે આપણે જોઈએ છે. એટલે આ જે યશાયા પુસ્તકનું જેમ કહી શકાય કે જે નવો કરાર છે તેની શરૂઆત ત્યાંથી થાય છે. આપણો જે નવો કરાર છે તે પણ તમે જુઓ તો રાનમાં જે પ્રબોધ આપી રહ્યો છે તેનાથી શરૂઆત થાય છે. આપણે જો નવા કરારમાં જોઈએ તો તેનો અંત પ્રકટીકરણમાં એક નવા સ્વર્ગ અને નવા પૃથ્વીના સ્થાપન કરવામાં આવે છે ત્યાં થાય છે. એ જ રીતે જ્યારે આપણે યશાયાનું પુસ્તક જોઈશું તેનો 65મો અને 67મો અધ્યાય ત્યાં જોઈશું તો ત્યાં પણ એ જ વસ્તુ આપણને જોવા મળશે. ત્યાં પણ એવું જ લખવામાં આવ્યું છે કે એક નવું સ્વર્ગ અને નવી પૃથ્વી હું ઉત્પન્ન કરીશ. હવે જ્યારે આપણે આ 27 અધ્યાય લઈએ અને આપણો જે નવો કરાર છે તે લઈએ, અને જો હું તમને પ્રશ્ન પૂછું કે જો નવો કરાર છે તેનું મુખ્ય જે થીમ છે, મુખ્ય જે વિષય છે, જો હું તમને ફક્ત એક જ કે બે શબ્દોમાં તેનું વર્ણન આપવાનું કહું તો કદાચ તમારામાંથી મોટાભાગના લોકો એમ કહેશે કે વધસ્તંભ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વધસ્તંભ પર લટકાવી જવું આપણી પાપની માફીને માટે. એ જ રીતે જ્યારે આપણે આ 27 અધ્યાય જોઈએ અને આ 27મા અધ્યાયમાં જો તેનો જે વચલો મિડલ ભાગ જેને કહી શકાય, આપણે જે મિડલ અધ્યાય છે, વચ્ચેનો અધ્યાય છે, મુખ્ય વિષય જેને કહીએ આપણે, તો એ આપણને 53મા અધ્યાયમાં જોવા મળે છે. 53મો અધ્યાય એટલે કે તેની આગળ પણ આપણને 13 અધ્યાય આવી ગયા, આના 53મા અધ્યાય પછી બીજા 13 અધ્યાય આવશે, અને 53મો અધ્યાય એ રાઇટ ઇન ધ મિડલ. અને એમાં સૌથી મિડલમાં જમે જુઓ તો 5મી કલમ છે. અને જો એ 5મી કલમ હું તમારી આગળ ફરીથી વાંચું તો તમને જોવા મળશે કે આ જે વચનો છે તેનો પણ મુખ્ય વિષય તે વધસ્તંભ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને વધસ્તંભ. 5મી કલમ આ પ્રમાણે કહે છે, પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો, આપણને શાંતિ પ્રાપ્ત કરવાને માટે તેને શિક્ષા થઈ ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું. આ જે અધ્યાય છે તેની ભાષા એક નવા કરારની ભાષા છે. ઇંગ્લિશમાં જ્યારે હું કહું ત્યારે એમ કહું છું કે ધ લેંગ્વેજ ઇઝ ક્રિશ્ચિયનીઝ, દાખલે જેવી રીતે ચાઇનીઝ હોય છે એક ભાષા, અને આપણને ઘણા બધાને ક્રિશ્ચિયનીઝ બોલતા આવડતું હોય છે, ક્યારે હાલેલુયા બોલવું, પ્રેઝ ધ લોર્ડ, એ બધું આપણને આવડતું હોય છે, ધેટ્સ ક્રિશ્ચિયનીઝ. પણ અહીંયા આપણે જોઈએ છીએ કે આ અધ્યાયમાં આપણને નવા કરારની જે ભાષા છે તે પ્રમાણે જાણે કે લખવામાં આવ્યું હોય તેવું જોઈ શકીએ છીએ. અને કદાચ જો તમારા કોઈ યહૂદી મિત્ર હોય, કોઈ એવું એવા કોઈક વ્યક્તિને તમે ઓળખતા હોય, અને જો તમે આ વચન તેમને કહો નહીં અને એમ કહો કે આ વચન તમે જો એમને વાંચી સંભળાવો તો હું અચૂક કહું છું તમને અને આ પ્રયોગ કરેલો છે, તો તેઓ એમ સમજશે કે આ વચન કદાચ માથી માર્ક, લૂક કે યોહાનની સુવાર્તામાંથી તમે વાંચી રહ્યા છો. એટલી હદે આ વચન નવા કરારને મળતું આવે છે. ઘણા લોકોએ, અને મેં પહેલાં પણ તમને કીધું છે તે પ્રમાણે, આ યશાયાને પાંચમી સુવાર્તા તરીકે તેની ઓળખ આપવામાં આવે છે. ઓગસ્ટીન નામના જે આપણે જે મંડળીની શરૂઆતમાં બહુ પ્રભુના મોટા સેવક થઈ ગયા, તેઓએ આ વચનને લીધે લઈને એમ કીધું છે કે આ એક ભવિષ્ય વચન નથી પણ આ તો સુવાર્તા છે. કદાચ તમારામાંથી ઘણા બધાએ પ્રભુના સેવક પોલી કાર્પનું નામ સાંભળ્યું હશે. તે એફસીનું જે ચર્ચ હતું, એફસીઓની જે મંડળી હતી, એફસીની જે મંડળી હતી, ત્યાં તેઓ જે યોહાન, જેમણે યોહાનની સુવાર્તા લખી છે, પ્રભુના જે શિષ્ય હતા તેમની સાથે તે મંડળીમાં કામ કર્યું છે. તેમનું કહેવું છે કે આ જૂના કરારમાં એક સુવર્ણ સુવાર્તા તમે જોઈ શકો છો. માર્ટિન લુથર, જેમણે પ્રોટેસ્ટન્ટ ચર્ચની સ્થાપના કરી, તેઓનું કહેવું છે કે દરેક ખ્રિસ્તી વ્યક્તિને આ વચન મોઢે આવડવું હોવું જોઈએ. અને બીજા એક પ્રભુના સેવક છે, તેમનું કહેવું એવું છે કે આ વચન તો કદાચ ગોલગોથામાં એ વધસ્તંભની નીચે બેસીને કોઈકે લખ્યું છે. આવો, આ અજાયબ જેવા વચન આપણે જોઈએ અને પ્રભુ આપણી સાથે આ વચન દ્વારા વાત કરે. 52મો અધ્યાય અને તેની 13મી કલમ આ પ્રમાણે કહે છે કે જુઓ મારો સેવક ડાપણથી વર્તશે. આગળ વધીએ એ પહેલા હું તમને એક વસ્તુ ખાસ યાદ દેવડાવવા માંગુ છું, અથવા તો એક ચેતવણી તરીકે કહેવા માંગુ છું. આ જે વચન અહીંયા આપણે વાંચીએ છીએ તે આપણે એક ખ્રિસ્તી તરીકે જોઈએ ત્યારે આપણને કોઈ જાતનો ડાઉટ નથી, આપણને કોઈ જાતનું એવો શક નથી કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વાત થઈ રહી છે. પણ જ્યારે યહૂદી વ્યક્તિ આ વાંચે ત્યારે તેઓ એ પ્રમાણે વિચારતા નથી. પણ વાસ્તવિકતા એ છે કે 12મી સદી સુધી તમે જુઓ તો ત્યાં સુધી જ્યારે આ વચનની શીખવવામાં આવતું હતું ત્યારે દરેક વ્યક્તિ, જે યહૂદી વિદ્વાનો હતા, તેઓ સર્વ જાણતા હતા કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે લખવામાં આવ્યું છે, તેઓનો જે મસાયા છે તેને લઈને લખવામાં આવ્યું છે. પણ 12મી સદી પછી અમુક જે વિદ્વાનો હતા, અમુક જે રાબાય હતા, ખાસ કરીને એક રાબાય હતા જે સ્પેનમાં હતા, તેઓએ એક જુદી જાતનું શિક્ષણ શરૂ કર્યું કે આ વચન છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે નહીં પણ ઇઝરાયલ દેશની માટે લખવામાં આવ્યું છે. કે જ્યારે અહીંયા ગાડી મારા સેવક કહેવામાં આવે તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત નથી કરતા પણ યહૂદી લોકોની અને યહૂદી રાષ્ટ્રની વાત થઈ રહી છે. અને આપણે જ્યારે આગળ વધીશું ત્યારે જોઈશું, બલકે અત્યારે જ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. જો આપણે 53મો અધ્યાય અને 8મી કલમ વાંચીએ તો આ કેવી રીતે યહૂદી લોકોને લાગુ પડે. ત્યાં લખવામાં આવ્યું છે કે જુલમથી તથા ન્યાય ચુકાદાથી તેને લઈ જવામાં આવ્યો, તેની પેઢીના માણસોમાંથી કોણે વિચાર કર્યો કે મારા લોકોના અપરાધોને લીધે તેના પર માર પડ્યો. કયા લોકો? પોતે જ બલિદાન આપ્યું પોતાના લોકોની માટે. કોઈક રીતે આ યહૂદી લોકોને લાગુ પડતું નથી. આપણે વધસ્તંભ જોઈએ, બીજા વચનો જે આપણે વાંચીશું તે જોઈએ, કોઈ રીતે આ વચનો તેઓને લાગુ પડતા નથી. અને તેથી જ કરીને જે યહૂદી લોકો છે, ખાસ કરીને જે સિનોગોગમાં આ જે અધ્યાય છે તેને ફરબીડન ચેપ્ટર તરીકે તેની ઓળખ આપવામાં આવે છે. પ્રતિબંધ છે આ અધ્યાય ઉપર. જ્યારે સિનોગોગમાં તેઓ દર વખતે જ્યારે મળે ત્યારે તેઓ પવિત્ર શાસ્ત્ર વાંચતા હોય છે, જ્યારે તેઓ આ અધ્યાય ઉપર આવે ત્યારે આ અધ્યાય છોડીને સીધો 54મા અધ્યાયથી તેઓ વાંચવાની શરૂઆત કરે છે. કારણ કે તેઓ કોઈ રીતે આ કોણ છે તેનું એક્સપ્લેનેશન એ આપી શકતા નથી, અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તેઓ તે કહી શકતા નથી. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. અહીંયા લખવામાં આવ્યું કે જુઓ મારો સેવક ડાપણથી વર્તશે. તે ઉન્નત થઈને ઉચ્ચ પદવીએ પહોંચશે તથા અતિ મહાન થશે. આ જે શરૂઆત અહીંયા કરવામાં આવી છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને જે કાર્ય કરવાના છે, પોતાની જે સેવા આપવાના છે, તેની શરૂઆતમાં જ તેમને જે ઉચ્ચ પદ મળવાનું છે, જે સફળતા મળવાની છે, તે આપણને બતાવવામાં આવી છે. અને જ્યારે આપણે અંતમાં છેલ્લા જે 11-12 કલમ જોઈશું, ત્યાં પણ આ જ વસ્તુ લખવામાં આવી છે. પણ આ જે ઉચ્ચ પદ પામવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું સહન કરવું પડ્યું તે આપણે 14મી કલમમાં જોઈએ છે. ત્યાં શું લખવામાં આવ્યું છે? જે પ્રમાણે ઘણા લોકો તને જોઈને વિસ્મિત થયા, તેનો ચહેરો અને તેનું રૂપ એવા વિરૂપ થયા હતા કે તે જાણે માણસ જ ન હોય. કેટલું બધું પ્રભુ ઈસુ ખ્રિસ્તે સહન કર્યું. અને આપણે જોઈએ છે, ગયા જો આપણે 50મો અધ્યાય અને 49મો અધ્યાયની જે આપણે અભ્યાસ કર્યો ત્યાં લખવામાં આવ્યું છે કે લોકોએ તેમને માર્યા, તેમના દાઢીના વાળ ખેંચ્યા. અને આપણે અત્યારે તો આપણે જાણીએ છીએ કે તેમની પર કેટલો બધો જુલમ કરવામાં આવ્યો, કાંટાનો મુંગટ, અને એમને જે મારવામાં આવ્યા, અને એટલી હદે તેમણે સહન કર્યું કે અહીંયા લખવામાં આવ્યું છે કે તેનો ચહેરો અને તેનું રૂપ એવા વિરૂપ હતા કે તે જાણે માણસ જ ન હોય. આપણે ઓળખી જ ન શકીએ. અને કદાચ આમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પુનરુત્થાન પછી શિષ્યોને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મળે છે, મુલાકાત થાય છે, ત્યારે તેઓ તેમને ઓળખી શકતા નથી. કારણ કે મારું માનવું છે કે આ જે બધા નિશાન હતા, જે બધા ઘા હતા, તે હજુ પણ તેમના શરીર પર હતા અને તેઓ ઓળખી શક્યા નહીં. આપણે જાણીએ છીએ કે જ્યારે તેઓ જ્યારે બધા શિષ્યો એક ઓરડામાં હતા અને આવ્યા, ત્યારે તેમણે થોમાને કીધું કે લે આ મારા વિંધાયેલા હાથ અને આ મારી કૂખ. અને આપણે જોઈએ છીએ કે એ હાથ અને કૂખમાં તેમણે જે સહન કર્યું હતું તેનું નિશાની હતી. અને આપણું માનવું એ ખોટું ના હોય કે બીજે બધે પણ જેમને ઘા હતા તે બધા તેઓ જોઈ શક્યા હતા. તેનું રૂપ એવા વિરૂપ થયા હતા કે તે જાણે માણસ જ ના હોય. આગળ વધીએ પહેલા ફરીથી એક વખત તમારું ધ્યાન 13મી કલમ તરફ દોરવા માંગુ છું કે જ્યાં લખ્યું છે કે મારો સેવક ડાપણથી વર્તશે. એ જે શબ્દ ડાપણ ત્યાં વાપરવામાં આવ્યો છે, ઇંગ્લિશમાં એને કહે છે ડીલ પ્રુડન્ટલી. અને તેનો મતલબ એમ થાય છે કે જે કામ, જે મિશન તેમને સોંપવામાં આવ્યું હતું તે સંપૂર્ણ કર્યું. ડાપણથી એટલે આપણે એવી ઘેર ના સમજતા જેવી રીતે આપણે ડાપણ શબ્દને સમજીએ છીએ. જ્યારે તમે મૂળ ભાષામાં વાંચો તો તેનો અર્થ એવો થાય છે કે જે કામ માટે તેમને મોકલવામાં આવ્યા હતા, જે કામ સોંપ્યું હતું તે પૂર્ણ કર્યું. અને જ્યારે પૂર્ણ કર્યું ત્યારે તેમને ઉન્નત અને ઉચ્ચ પદવીએ, એટલે એમને જે વિજય મળ્યો, તેમને જે માન મળવાનું છે અને હજુ મળશે જ્યારે એક રાજા તરીકે આવશે, તેનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે. 3 વસ્તુ અહીંયા લખવામાં આવી છે. તે ઉન્નત થઈને ઉચ્ચ પદવીએ પહોંચશે અને તે અતિ મહાન થશે. અતિ મહાન થશે. અને ઇંગ્લિશમાં હું તમને કહું તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે હી વિલ બી એક્ઝોલ્ટેડ એન્ડ એક્સટોલ્ડ, એટલે કે તેમની સ્તુતિ કરવામાં આવશે અને એક વિજયવંત થશે. ક્યારે? જ્યારે તે ડાપણથી વર્તશે, એટલે કે જે કાર્ય તેમને સોંપવામાં આવ્યું છે, આપણને આપણા પાપની સજા જેમ ભોગવવાના છે તે પૂર્ણ કરશે ત્યારે. અને તે આપણે જાણીએ છીએ. અને પછી 15મી કલમમાં ફાસ્ટ ફોરવર્ડ કરવામાં આવે છે, ભવિષ્યના સમયની વાત થાય છે. જ્યારે દરેક વ્યક્તિ પ્રભુ તરફ વળશે, અને આવતા અભ્યાસમાં આપણે એ વિગતવાર જોઈશું, ત્યારની વાત આપણને અહીંયા કરવામાં આવી છે. તેમ તે ઘણા દેશોને થથરાવી નાખશે, તેને લીધે રાજાઓ પોતાનો મુખ બંધ રાખશે. એના બે મતલબ થઈ શકે છે. ઘણા દેશોને થથરાવી નાખશે, એટલે કે જ્યારે સુવાર્તાનો પ્રચાર થશે, લોકોને પહોંચશે, ત્યારે આપણે જાણીએ છીએ કે અત્યારે દુનિયાનો કોઈ દેવો દેશ નથી જે થથરી ના ગયા હોય. પૃથ્વીનો ખૂણા પર કોઈ એવું નથી કે જે જ્યાં સુવાર્તા પહોંચી છે ત્યાં તેઓ થથરી ન ગયા હોય. તેને લીધે રાજાઓ પોતાનું મુખ બંધ રાખશે, કારણ કે અગાઉ તેઓને જે કહેવામાં આવ્યું નહોતું. અને હવે આપણું ધ્યાન આ જે છેલ્લો ભાગ હું વાંચું છું 52 અધ્યાયમાં, તે આપણને 53 જે શરૂઆત છે તેની તરફ દોરી જાય છે. આ યહૂદી લોકોની આપણે એમ કહી શકીએ કે વાત કરવામાં આવી રહી છે, કારણ કે અગાઉ તેઓને જે કહેવામાં આવ્યું નહોતું તે તેઓ જોશે, અને અગાઉ જે તેઓએ સાંભળ્યું નહોતું તેઓ સમજશે. અને ત્યાર પછી જ્યારે આપણે 53મો અધ્યાય પહેલી કલમ તરફ વળીએ તો ત્યાં લખવામાં આવ્યું છે, આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે, અને યહોવાનો ભૂજ કોની આગળ પ્રગટ થયેલો છે. કેમ યહૂદી લોકો આ વાત સમજી ન શક્યા? આપણે જ્યારે આ અધ્યાય વાંચીએ છીએ તો બહુ સરળ છે, આપણને કોઈ શક નથી. મેં કીધું તે પ્રમાણે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત થઈ રહી છે. તો કેમ તે લોકો સમજી ના શક્યા? કેમ એ લોકોને ખબર ના પડી? અને એવું નથી કે બધાને નથી ખબર પડી, કારણ કે મંડળીની આપણે શરૂઆત જુઓ તો એ બધા યહૂદી લોકો હતા. પિતર, પાઉલ, યોહાન, બધા જે શિષ્યો હતા બધા યહૂદી લોકો હતા. એટલે એવું નથી કે બધા નતા સમજ્યા, પણ જે ફરોશીઓ હતા, જે પ્રમુખ યાજક હતા, તે કેમ આ સમજી ના શક્યા કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે? કેમ તેઓને કોઈ રીતે એવું વિચાર્યું નહીં કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ અમારી મધ્યે આવી રહ્યા છે? અને ફક્ત વચન વાંચીને નહીં, તેમની પાસે તો આ વચન હતું, અને પછી જ્યારે તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને યરૂસાલેમમાં જોયા, જે ચમત્કાર કર્યા, જે પ્રબોધ કર્યો, જેમનું જે શિક્ષણ હતું, એ જ્યારે બધું આપણે એક સાથે જોઈએ તો આપણા કદાચ આપણને માનવામાં ન આવે કે કેમ આ યહૂદી લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ના ઓળખ્યા. અને તેને તે જવાબ આપણને અહીંયા પહેલી 3 કલમમાં જોવા મળે છે. હવે એક વસ્તુ આગળ વધીએ પહેલાં તમને સમજાવવા માંગુ છું, જે આ પહેલી કલમ આપણે જ્યારે વાંચીએ ત્યારે આપણને કદાચ એવું લાગે કે આપણે જ્યારે પ્રબોધ કરીએ છીએ ત્યારે જે આપણે પ્રબોધ કર્યો તે લોકો માનતા નથી, તેનો સ્વીકાર કરતા નથી. મૂળ ભાષામાં આ રીતે લખવામાં આવ્યું નથી. અહીંયા જે લખવામાં આવ્યું છે, આપણને જે કહેવામાં આવ્યું, એટલે આ યહૂદી લોકો વાત કરી રહ્યા છે. અને મેં કીધું તે પ્રમાણે શરૂઆતમાં, આ ભવિષ્યમાં આ વચનો તે બોલશે, ભવિષ્યમાં આ વાત તેઓ કબૂલ કરશે. ક્યારે? જ્યારે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરશે, એટલે જ્યારે વિપત્તિનો જે સમય છે તે સમયની વાત આ થઈ રહી છે, ત્યારે તે આ વાત આ શબ્દો તેઓ બોલવાના છે. અને તે એમ કહી રહ્યા છે કે અમને જે આપવામાં આવ્યું હતું અને અમે એનો નકાર કર્યો, અમે કોઈ રીતે તેમનો સ્વીકાર કર્યો નહીં, એ વાત કોને માનવામાં આવે? એ રીતે આ વાંચવાની આપણે જરૂર છે. એવું ના સમજશો, દાખલા તરીકે આપણે કોઈને સુવાર્તા આપીએ અને એ ના માને, એ રીતે આ વસ્તુ લખવામાં આવી નથી. અને માફ કરજો, મારી ભાષાની જે આવડત છે તેમાંથી હું કદાચ તમને સંપૂર્ણ રીતે નથી સમજાઈ શકતો, પણ આ જે આ વચન જે યહૂદી લોકો કહી રહ્યા છે કે અમને જે આપવામાં આવ્યું છે અને અમે માન્યું નહીં, એ કોના માનવામાં આવે? યહોવાનો ભૂજ કોની આગળ પ્રગટ થયેલો છે? અને પછી આપણે અહીંયા 3 કારણો જોઈએ છે કે કેમ તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કર્યો નહીં. અને બીજી કલમ કહે છે, તે તો તેની સમક્ષ ફણંગાની જેમ તથા સૂકી ભૂમિમાંની જળની જેમ ઉગ્યો. એટલે આ પ્રભુની જન્મની વાત થઈ રહી છે અહીંયા ગાડી, કેવી રીતે તેઓ પૃથ્વી પર આવ્યા તેની વાત થઈ રહી છે. આ જે યહૂદી લોકો હતા, અને આપણે જ્યારે જૂનો કરાર જોઈએ ત્યારે તેઓની સમજણ એક જ હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક રાજા તરીકે આવશે અને પોતાનું રાજ્ય સ્થાપન કરશે. અને આપણે જો જૂના કરારમાં જોઈએ તો વારંવાર તેઓ એક રાજાની શોધમાં હોય છે. અને કદાચ તમારું ધ્યાન સાઉલની તરફ જશે, અને આપણે જાણીએ છીએ કે સાઉલને કેવી રીતે રાજા તરીકે નિમિત્ત કરવામાં આવ્યો. પણ એ પહેલાં પણ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું ન્યાયાધીશોનું પુસ્તક, તેનો 8મો અધ્યાય અને 22મી કલમ. ત્યારે સૌ પ્રથમવાર આ યહૂદી જે લોકો હતા તેઓ એક રાજાની માંગણી કરે છે. અને આ કદાચ વાત તમે જાણતા હશો અને નામ તમે સાંભળ્યું હશે. અને અહીંયા હું ગિદ્યોનની વાત કરી રહ્યો છું. ગિદ્યોનને તેઓ રાજા બનાવવા માંગતા હતા. ન્યાયાધીશોનો પત્ર, પુસ્તક, તેનો 8મો અધ્યાય અને 22મી કલમ એ પ્રમાણે કહે છે, ત્યારે ઇઝરાયલના માણસોએ ગિદ્યોનને કહ્યું, તું અમારા પર રાજ કર, તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો પણ, કેમ કે મિદ્યાનના હાથમાંથી તે અમને ઉગાર્યા છે. અને જો એ વિગતવાર તમે વાંચશો એ અધ્યાય, તો તમે જોશો કે આ ગિદ્યોને જ્યારે જે મિદ્યાનનું જે સૈન્ય હતું તેને હરાવ્યું, ત્યારે તેને રાજા બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ ગિદ્યોને તેનો નકાર કર્યો. અને ત્યાર પછી વારંવાર આપણે જોઈએ તો આ યહૂદી લોકોએ પોતાને માટે એક રાજા માંગ્યો. ત્યારબાદ જ્યારે આપણે પહેલો સમુએલ, તેનો 8મો અધ્યાય અને 4થી અને 5મી કલમ જો તમે આપણે વાંચીએ, તો ત્યાં લખવામાં આવ્યું છે કે આથી ઇઝરાયલના સર્વ વડીલો એકત્ર થઈ રામામાં સમુએલની પાસે આવ્યા. તેઓએ તેને કહ્યું કે જુઓ, તમે વૃદ્ધ થયા છો ને તમારા દીકરા તમારા માર્ગોમાં ચાલતા નથી, માટે બીજી સર્વ પ્રજાઓની જેમ અમારો ન્યાય કરવા અમને રાજા ઠરાવી આપો. સતત તેઓની ઈચ્છા હતી કે તેઓ કોઈક તેઓની ઉપર રાજા રાજ કરે. બલકે આ વસ્તુ ફક્ત આપણે જૂના કરારમાં પણ નથી જોતા. જો તમે મારી સાથે પ્રેરિતોના કૃત્યો, તેનો 1મો અધ્યાય અને 4થી અને 6ઠી કલમ આપણે જો જોઈએ, તો ત્યાં આપણે શું જોઈએ છે? હવે આ નવો કરાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આવ્યા, તેમની સેવા કરી, માદાઓને સાજા કર્યા, ચમત્કાર કર્યા, જે મંદિર હતું તેને 2 વાર તેમણે સાફ કર્યું, વધસ્તંભ પર તેમણે પોતાનું બલિદાન આપ્યું, પુનરુત્થાન થયું. ત્યાર પછીની આ વાત છે. અને જુઓ, જે યહૂદી શિષ્યો હતા તેઓ સાની માંગણી કરે છે, તો ત્યાં લખવામાં આવ્યું છે પ્રેરિતોના કૃત્યો, તેનો 1મો અધ્યાય અને 4થી કલમ, કે તેમણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી, યરૂસાલેમથી જતાના પણ પિતાનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની રાહ જોતા રહેજો. એટલે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યોને આજ્ઞા આપી છે, કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. ઉપલી મેડીમાં પુનરુત્થાન પછી આ તેઓ ત્યાં પ્રાર્થના કરી રહ્યા છે, ત્યાં તેઓ એક સાથે પ્રભુનું મરણ કરી રહ્યા છે, અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓની મુલાકાત કરીને આ વચન તેઓને આપે છે. હવે શું કહે છે જુઓ, હવે તેઓ એકત્ર થયા ત્યારે તેમને પૂછ્યું, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછ્યું કે પ્રભુ, શું તમે આ સમયે ઇઝરાયલનું રાજ્ય ફરીથી સ્થાપન કરશો? આટલું બધું જોયા પછી પણ તેઓની તો આશા એક જ હતી કે ઇઝરાયલનું, દાઉદનું જે રાજ્ય છે ત્યારે તે ક્યારે સ્થાપન થશે. તેથી જ કરીને જ્યારે આપણે યોહાનની સુવાર્તા, તેનો 6ઠો અધ્યાય, જ્યાં પ્રભુ 5000 માણસને જમાડે છે, ત્યાર પછી પાણી પર ચાલીને શિષ્યોની પાસે આવે છે, અને ત્યાં જ આપણે જોઈએ તો ત્યાં આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને રાજા બનાવવા માંગે છે. અને એમ ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુએ ઝડપથી શિષ્યોને પાણીમાં હોડીમાં બેસાડીને પેલેપાર મોકલી દીધા અને પોતે પહાડ પર પ્રાર્થના કરવા જતા રહ્યા. યહૂદી લોકોનું વારંવાર એક જ ધ્યેય હતું કે તેઓ દાઉદનું જે રાજ્ય છે તેનું ફરીથી સ્થાપન થાય. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે પણ તેમની નજર ત્યાં જ હતી કે તે કોઈક રીતે તેમને રોમનોનો જે ગુલામી હતી તેમાંથી છોડાવી અને સ્વતંત્રતા આપે. તેઓ ફક્ત એક રાજાની શોધમાં હતા, અને જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા, ના તો તે સમજી શક્યા, ના તો તેમણે સ્વીકાર્યું. ના તો તે સમજી શક્યા, ના તો તેમણે તે સ્વીકાર્યું. અને એ વસ્તુ આપણે અહીંયા બીજી કલમમાં જોઈ શકીએ છીએ કે છે તે તો તેની સમક્ષ ફળગાની જેમ તથા સૂકી ભૂમિમાં જળની જેમ ઉગ્યો. એટલે કે આ એકદમ જ્યારે અરણ્ય જેવી જગ્યા હોય, એકદમ જ જ્યારે જમીન સુકાઈ ગઈ હોય ને, ત્યારે અમુક વખત પેલી રેતી પવનના લીધે આમથી તેમ થઈ જાય ને, તો તમને અંદરથી મૂળિયું દેખાય, તેની વાત થઈ રહી છે. અને અહીંયા એમ આ વર્ણન દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જ્યાં જન્મ થયો એવી જગ્યાએ થયો. અને આપણે જાણીએ છીએ યોહાનની સુવાર્તામાં કહ્યું છે કે શું નાઝરેથમાંથી કશું કંઈક સારું થાય, કોઈક સારું આવે, કોઈ પ્રબોધક ઊભો થવાનો છે? કેન એનીથિંગ ગુડ કમ આઉટ ઓફ નાઝરેથ? માફ કરજો, ગુજરાતીમાં નથી આવડતું એક જે શબ્દ હોવા જોઈએ. એટલે આ પ્રભુનો જે જન્મ થયો હતો તે જોઈને, જે કુટુંબમાં જન્મ થયો હતો, કોઈ જાતની લાયકાત નહીં. એવું નહીં કે કોઈ રાબીના ઘરમાં, કોઈ ફરોશીના ઘરમાં, કોઈ રાજાના કોઈ મોટું શ્રીમંત કુટુંબ હતું ત્યાં તેમનો જન્મ થયો હતો. ના, એક નાઝરેથમાં. અને જો તમે નાઝરેથ જે ગામ છે તેનું જો તમે તેનો અભ્યાસ કરો તો તમે જોશો કે એવી જગ્યા હતું કે એનું કોઈ જાતનું મહત્વ હતું નહીં. અને એથી કરીને કહેવામાં આવે છે કે તેની સમક્ષ ફળગાની જેમ તથા સૂકી ભૂમિમાં જળની જેમ ઉગ્યો, જ્યાં કોઈ આશા નથી ત્યાં ઉગ્યો. અને તેમાં શું લખ્યું છે, તેમાં કોઈ સૌંદર્ય નહોતું ને લાવણ્ય નહોતું. આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ. એમ કહેવામાં આવી રહ્યું છે કે એવી કોઈ પ્રભાવિત વ્યક્તિ નહોતા, એ કોઈ રાજા મહારાજા જેવા હતા નહીં, કોઈ વિદ્વાન નહોતા કે આપણે તેમની તરફ આકર્ષ આવીએ. સાઉલને જ્યારે જોયો ત્યારે કહે છે સાઉલ ઊંચો હતો, સુંદર હતો, અને એ કીધું કે હા હવે સાઉલને નિમણૂક કરો. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કંઈક એવા કોઈ યોદ્ધા નહોતા, એવી કોઈ લડાઈ નહોતી લડી, અને એવું કોઈ વિજય નહોતો આપ્યો કે બધાને એમ થાય કે તેમને આપણા રાજા બનાવી દઈએ. તેનામાં કોઈ સૌંદર્ય નહોતું. એનો મતલબ એમ નહીં કે કદરૂપા હતા, સામાન્ય દેખાવ હતો. અને અહીંયા જે સૌંદર્યની વાત થઈ રહી છે કે આપણે જે બાહ્ય આપણો દેખાવ છે તેના તરફ આકર્ષ આવીએ છે, એવું કશું હતું નહીં. કારણ કે ઘણી વખત માણસ ભલે દેખાવમાં સુંદર ના હોય પણ સૂટ બૂટ પહેર્યું હોય, કારમાંથી ઉતરે તો જે પ્રભાવ પડે તેનાથી લોકો તેમની તરફ ખેંચાઈ જતા હોય છે. અને અહીંયા કહે છે તેનામાં કોઈ સૌંદર્ય નહોતું ને લાવણ્યું નહોતું, આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ. તેમની જે શરૂઆત હતી એવી નથી કે તેમને આપણે રાજા તરીકે સ્વીકારીએ. આગળ આપણે જોઈએ તો તે માણસો તે ધિક્કારાયેલા તથા તજાયેલો હતો, દુઃખી પુરુષને દર્દનો અનુભવી, અને જેને જોઈને આપણને મુખ અવળું ફેરવીએ એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બૂઝી નહીં. શરૂઆત તો આપણે જોઈએ છીએ કે મેરી અને યુસફના ઘરમાં એ લોકો કોઈ હતા નહીં, એક કાર્પેન્ટર સુથાર તરીકે તેમણે કામ કર્યું. જ્યારે સેવા પણ શરૂ કરી ત્યારે તેમની સાથેના જે લોકો હતા તે બધા માછીમાર અભણ લોકો હતા, જે સમાજમાં જેમનું કોઈ વેલ્યુ નથી, સમાજમાં જેમ કોઈ સ્થાન નહોતું, એવા લોકો પ્રભુની સાથે ચાલતા હતા. કશું એવું હતું નહીં કે જે પ્રભાવિત થઈ શકે. અને ત્યાર પછી અહીંયા જ્યારે આપણે જોઈએ છીએ કે તે માણસોથી ધિક્કારેલો તથા તજાયેલો હતો, આપણે જોઈએ છે કે જે ફરોશીઓ હતા, યાજક હતા, પ્રમુખ યાજક હતા, તેઓએ પ્રભુ સાથે એનું કેવી રીતે વર્તન કર્યું. અને ત્રીજું, તેમનો ધિક્કાર પાત્ર અંત હતો. તેમનો ધિક્કાર પાત્ર અંત તેઓ સમજી શક્યા નહીં. આપણે ત્રીજી કલમમાં જોઈએ છે તે પ્રમાણે, તે માણસોથી તુચ્છ અને તજી ગયેલો, દુઃખનો માણસ અને દુઃખથી પરિચિત હતો, જેમનાથી લોકોએ પોતાનો ચહેરો છુપાવે છે. તેમનો ધિક્કાર હતો અને તેમને જે માન આપવાનું હતું તે આપ્યું નહીં. તેઓનું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે અંત છે તે આપણે આ પહેલી જે પહેલો ભાગ છે ત્રીજી કલમમાં તેમાં જોઈ શકીએ છીએ. એવું નથી કે તેઓ જે યહૂદી લોકો હતા માત્ર તેમની જે શરૂઆત હતી, જે પરિસ્થિતિમાં તે જન્મ્યા અને પછીનું તેમના જીવનનો જીવન હતું તેનો તિરસ્કાર કરે છે, પણ ખાસ કરીને તેમના મૃત્યુને લઈને તેમનો તિરસ્કાર કરે છે. હવે આપણે યાદ રાખીએ કે તેઓ એટલે કે યહૂદી લોકોએ એવું નહોતું વિચાર્યું કે તેઓ તેમના પાપને માટે કોઈકને મરવાની જરૂર છે. તેઓ પોતાને જાતને ન્યાયી ગણતા હતા, તેઓ સારા અને ધાર્મિક હતા. તેઓ એ સારા અને ધાર્મિક કામ કરીને ઈશ્વરને ખુશ રાખવા માંગતા હતા. અને અહીંયા આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે. આવી એક મસીહા જે તેમનો હતો તે એક રાજા હોવાનો દાવો કરે છે અને તેઓને ગુલામીમાંથી છોડાવી એક વિજયી બનવાને બદલે, ગૌરવ અને મહિમાને બદલે, ઉન્નતિ અને ઉન્નતિમાં સમાપ્ત થવાને બદલે એ તિરસ્કારિત થાય છે. વધસ્તંભ પર તેમનો અંત દુઃખમાં થાય છે, દુઃખમાં સમાપ્ત થાય છે. અને આ જે લોકો હતા તેઓ ઈસુના મૃત્યુની ભયાનકતા જોઈ રહ્યા હતા અને એ જોઈને તેઓ પ્રભુ તરફ ફરી શકતા હતા. તેઓ કહી શકતા હતા કે આ જે બલિદાન જે અમે પ્રભુ મંદિરમાં વારંવાર જે ઘેટાઓનું બલિદાન આપીએ છીએ પાપની માફીને માટે, તે આ બલિદાનનું ચિત્ર હતું. કે જ્યારે ઇબ્રાહિમ તેના પુત્રને ઈસાકને લઈ જાય છે અને પછી ઝાડીમાં જે ઘેટો છે તેનું બલિદાન આપે છે, આ જે પાસ્ક પર્વના જે ઘેટા મારી નાખવાના, અને જ્યારે તેઓ મિસર દેશમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમની દરવાજાની ઉપર તેમણે જે લોહી મૂક્યું, તે સર્વ પ્રભુના ક્રોધથી બચવાની નિશાની હતી. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વધસ્તંભ પર છે તે એ અંતિમ બલિદાનની નિશાની છે. લાખો બલિદાનોનું જે એક જે ચિત્રિત હતું, આ ફક્ત એકમાત્ર સાચું બલિદાન છે. દરરોજ તેઓ હજારો લાખો ઘેટાઓનું બલિદાન આપતા હતા, કરોડો કદાચ ઇતિહાસમાં પ્રાણીઓનું કતલ કરવામાં આવી, પણ તે આ બલિદાન સમજી શક્યા નહીં. તેઓ કરી શક્યા હોત પરંતુ તેઓ પોતાને પાપી તરીકે જોતા ન હતા. અને તેઓની સમજણ એવી હતી કે તેઓને બલિદાનની જરૂર નહોતી, તેઓને પ્રાયશ્ચિતની જરૂર નહોતી, તમને તારણહારની જરૂર નથી. તેથી જ્યારે તેઓએ તેમના સર્વઘોષિત મસીહાને આ પરિસ્થિતિમાં જોયા, જે રીતે તેમનું જીવન સમાપ્ત થયું, તેઓને માટે તે ધિક્કારપાત્ર હતું. તેઓએ તેને નકાર્યો, તેથી તેઓ તેને હવે આજે પણ નકારે છે. આજે પણ આપણે જોઈએ છે કે આજની તારીખમાં પણ તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરતા નથી. અને જે શબ્દ ત્યાં અહીંયા વાપરવામાં આવ્યો છે, બહુ અપમાન ભરેલો શબ્દ છે, ધિક્કાર જે શબ્દ આપવામાં આવે છે, આનો અર્થ થાય છે કે તિરસ્કાર સાથે વર્તવું, તેમની સાથે તિરસ્કારપૂર્વક વર્તન કર્યું. અને આજે પણ આપણે જોઈએ છીએ કે કરે છે. હજુ પણ કોઈ યહૂદી સાથે તમે વાત કરો તો તમે જોશો કે તે એક તિરસ્કાર છે તેમના બોલીમાં, જ્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ આવે ત્યારે. આ જે આપણે જીસસ કહીએ છીએ, અથવા તો આપણે ગુજરાતી ભાષામાં ઈશુ કહીએ છીએ, હિબ્રુમાં તેનો ઉચ્ચાર છે યેશુઆ. અને આ જે રાબાઈ હતા, તેઓ શું કરતા હતા કે જે છેલ્લો અ એ જ્યારે તમે સ્પેલિંગ કરો YESHUA, તો એ તે લોકો ભૂસી નાખતા હતા. અને જ્યારે એ ભૂસી નાખે એટલે કે એમનું નામ યેશુ થઈ જતું હતું. તમે ગેરસમજ ના થાય, આપણે જ્યારે ઈસુ કહીએ છીએ એ ભાષાંતર છે. આ લોકો યેશુ કહેતા હતા, જ્યારે એ ત્યાંથી કાઢી નાખે અને ત્યારે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે નામ છે તે સંપૂર્ણ રીતે બદલાઈ જતું હતું. જ્યારે યેશુ તમે કહો તો તેનો મતલબ એમ થતો હતો કે જે જીવનનું પુસ્તક છે તેમાંથી તમારું નામ ભૂસાઈ જાય, યોર નેમ વુડ બી બ્લોટેડ આઉટ. અને બીજા બધે પણ ઘણી બધી વાત છે જે રીતે તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું તેમના મરણ પછી પણ તેમના પુસ્તકોમાં તેમનું જે લખાણ છે તેમાં અપમાન કર્યું છે. આ માણસ જે વધસ્તંભ પર હતો કોણ છે? ભાગી પડેલો, રડતો, ઉદાસ, પીડા સહન કરે છે. અને વાસ્તવિકતા છે કે કેટલી ભયંકર પીડા. અને તેથી જ કરીને આપણે વાંચીએ છીએ કે તે એવા હતા જેમનાથી લોકો પોતાનો ચહેરો છુપાવે છે. જ્યારે તે વધસ્તંભ પર પહોંચ્યા ત્યાં સુધીમાં તો કોઈ પણ માણસ તેમને ઓળખી ના શકે તેટલી હદે તે વિકૃત થઈ ગયા હતા. આપણે જોયું 52મો અધ્યાય અને તેની 14મી કલમમાં કેવું વર્ણન કરવામાં આવ્યું છે. તેમના માથા પર કાંટાનો મુંગટ કચડી નાખ્યો હતો, તેમના શરીરમાંથી લોહી વહેતું હશે, તડકામાં, તાપમાં, ખુલ્લા શરીરમાં ખાલી એક નાનું કપડું વીંટાળેલું હતું તેમની નગ્નતા ઢાંકવા માટે. કદાચ તેમના શરીર પર બધું જે લોહી બાજી ગયું હશે ત્યાં માખીઓ હશે. હાથમાંથી જ્યાં ખિલ્લા ઠોકવામાં આવ્યા છે, ફટકા અને ચાબુક જ્યાં મારવામાં આવી છે ત્યાંના નિશાન, તેમના ચહેરા પર જે થૂક હશે, સુકાઈ ગયેલું થૂક જોવામાં આવતું હશે, જે ઉજરડા છે, જે લાકડીઓનો માર મારવામાં આવ્યો છે, એ સર્વની નિશાની આપણે ત્યાં તેમના શરીર પર દેખાતી હશે. અને આ જે વાસ્તવિકતા, આ વેદનાની જે વાસ્તવિકતા છે, તે તેમનું જે મસીહા માટેનું ચિત્ર હતું તેમાં બંધ બેસતી નથી. આપણે ફરીથી યાદ રાખીએ કે તેમની વિચારસરણી પ્રમાણે તેઓને તારણહારની જરૂર નથી. તેઓએ વિચાર્યું પણ નથી. અને જ્યારે માણસ એમ કહે છે કે મારે પ્રભુની જરૂર નથી, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ શું કીધું કે હું તમારી સાથે કંઈ કરી શકતો નથી, કારણ કે હું ન્યાયી લોકોને પસ્તાવ કરવા માટે અહીંયા બોલાવવામાં આવ્યો નથી. અને જે પોતાની જાતને ન્યાયી ઠરાવતા હતા તેઓએ પોતાનો ચહેરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના તારનારથી ફેરવી લીધો. તેમની માટે આ મરણ બહુ શરમજનક હતું. યહૂદી લોકોને માટે આ મરણ બહુ શરમજનક છે, ભયાનક જેને કહી શકાય, જેને ભૂલી ન શકાય. અને આ જે વર્ણન આપણે જોઈ રહ્યા છે, આપણે જે વર્ણન વાંચી રહ્યા છે, તે આજે પણ ત્યારથી ચાલ્યું આવ્યું છે, આજે પણ તે જ વલણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ છે. જેથી કરીને આપણે જોયું તે પ્રમાણે તેમનો જે પ્રમાણે જન્મ થયો, જે પ્રમાણે તેમનું જીવન હતું, અને ત્યાર પછી ખાસ કરીને તેમના મરણને લઈને આ લોકો, તેમનો આ તારનાર છે તે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી શક્યા નહીં અને તેમનો નકાર કર્યો. હવે ફરીથી યાદ દેવડાવું કે બધાનું આ વર્તન હતું નહીં, કારણ કે જે શિષ્યો હતા તે બધા યહૂદી હતા, પણ જે યાજકો હતા, ફરોસીઓ હતા. અને તમને જો યાદ દેવડાવું તો યોહાનની સુવાર્તા તેનો 7મો અધ્યાય આપણે જોઈશું, જ્યારે જે પ્રમુખ યાજક હતા તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરવાને માટે જે સૈન્યો હતા, સૈનિકો હતા, તેઓને મોકલ્યા. અને જ્યારે તેઓ ખાલી હાથે પાછા આવ્યા ત્યારે તેઓને પૂછ્યું કે કેમ ખાલી હાથે આવ્યા, ત્યારે સૈનિકોએ જવાબ આપ્યો કે તેમનું બોલવું, તેમનો જે સંદેશો છે એ સમજણની બહાર છે કે કેવી રીતે કોઈ આ રીતે સંદેશો આપી શકે. કદાચ આ મસીહા જ છે. અને એ ફરોસીઓનો જવાબ હતો કે અમારામાંથી કોઈ એને માનતું નથી. એટલે એમનો બેસિકલી કહેવાનો મતલબ એવો હતો કે અમે જે વિદ્વાનો છે, જ્ઞાનીઓ છે, જો અમે નથી માનતા તો તમારે પણ માનવાનું નહીં. અને એ પરંપરા આજે પણ ચાલતી આવી છે. અભ્યાસને આપણે પૂરો કરીએ તે પહેલાં જ્યારે મંડળીની સ્થાપના થાય છે અને પિતર જે પહેલો સંદેશો આપે છે તે તરફ હું તમારું ધ્યાન દોરવાને માગું છું. પ્રેરિતોના કૃત્યો તેનો 3જો અધ્યાય અને લગભગ આપણે 13મી કલમથી વાંચીશું 17મી 18મી કલમ સુધી. અને ત્યાં લખવામાં આવ્યું છે કે ઇબ્રાહિમના ઈસાક તથા યાકૂબના ઈશ્વર, એટલે આપણા પૂર્વજોના ઈશ્વરે પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યો, જેને તમે પકડાવ્યા અને પિલાતે તેમને છોડી મૂકવાનું ઠરાવ્યું હતું ત્યારે તમે તેની આગળ તેમનો નકાર કર્યો. પિથર બહુ સાફ શબ્દોમાં ત્યાં ઉભેલા જે લોકો છે, જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડાવ્યા હતા, તેઓને કહી રહ્યો છે. અને 15મી કલમ કહે છે કે તમે જીવનના અધિકારીને મારી નાખ્યા, તેમને ઈશ્વર મરેલામાંથી ઉઠાડ્યા અને અમે તેમના સાક્ષી છે. તેમના નામ પર વિશ્વાસથી આ માણસ જેને તમે જુઓ છો અને ઓળખો છો તેને ઈસુના નામે શક્તિમાન કર્યો. જ્યારે તેમણે જે અપંગ હતો તેને સાજાપણું આપ્યું અત્યારની વાત છે. હા, તેમના પરના વિશ્વાસ છે. તમો સર્વની આગળ તેને આ પૂરું આરોગ્ય આપ્યું છે. અને હવે જે લખવામાં આવ્યું છે, આજે હું તમારી સાથે એ વચન તમને કહેવા માંગુ છું. કદાચ તમારામાંથી જે સાંભળનારા છે તેમને આ વચન સાંભળવાની જરૂર છે. 17મી કલમ કહે છે, હવે ભાઈઓ, તમે તેમજ તમારા અધિકારીઓ પણ અજ્ઞાનપણાથી તે કામ કર્યું એ હું જાણું છું. કદાચ અજ્ઞાનપણાના લીધે તમે પણ કોઈ પાપમાં છો, પણ ઈશ્વરે બધા પ્રબોધકોના મુખ દ્વારા આગળથી જે કહ્યું હતું કે તેમનો ખ્રિસ્ત દુઃખ સહેશે તે એ રીતે તેમણે પૂર્ણ કર્યું. માટે તમે પસ્તાવો કરો ને ફરો, જેથી તમારા પાપ ભૂસી નાખવામાં આવે અને એમ પ્રભુની હજુરમાંથી તાજગીના સમયો આવે. શું તમારામાંથી કોઈ એવું છે કે જેને પસ્તાવો કરવાની જરૂર છે? એ લોહી જે વધસ્તંભ પર વેવડાવવામાં હતું, આજે પણ આપણી માટે આપણા પાપને ભૂસી નાખવાને માટે અસામર્થ્યવાન છે. આજે પણ પ્રભુ આપણને બોલાવી રહ્યો છે. આપણે યહૂદી લોકોએ જે ભૂલ કરી તે આપણે ભૂલ ન કરીએ, પ્રભુ તરફ વળીએ અને જે તાજગીનો સમય છે તેનો અનુભવ કરીએ. પસ્તાવો કરો. અને હવે આગલો જે આપણો અભ્યાસ છે, ચોથી કલમથી તે દસમી કલમ, અજાયબ જેવા જે વચનો છે તે આપણે વિગતવાર આવતી વખતે આપણે જ્યારે મળીશું ત્યારે તેનો અભ્યાસ કરીશું. આશા રાખું છું કે આ વચનો દ્વારા તમે આશીર્વાદિત થયા હોય. ઓ અમારા પરમ પ્રભુ, અમારા દેવ, અમે એક આભારી હૃદયની સાથે આ સમયના અંતે તમારી પાસે આવ્યા છે. આ અધ્યાયમાં પ્રભુ બાપ, આ વચનમાં જે સત્ય છે તે અખૂટ છે. ફક્ત આ બે કે ત્રણ કલમ અમે જેનો અભ્યાસ કર્યો તેમાં પણ અમે સમજી શકીએ છીએ કેટલી ઊંડાણથી અને જે વચન અને જે તમે અમારી માટે કર્યું છે. વાલાઓ, અમે આ જે યહૂદી લોકો છે અને તેમને જે તમે આપેલા વચનો છે, તેમની જે મુક્તિનો જે સમય છે તેને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તે સમય જ્યારે તમે તેમના ઉદ્ધારક બનશો તે સમયને માટે અમે વાટ જોઈ રહ્યા છે. પણ તે સમય આવે તે ત્યાં સુધી પ્રભુ બાપ, તે દરમિયાન જેઓને અમારે સુવાર્તા આપવાની છે, જે આ સંદેશ છે જે પહોંચાડવાનો છે, તે માટે તમે અમને સામર્થ્ય આપો. યહૂદી હોય કે વિદેશી હોય પ્રભુ બાપ, તેને મુક્તિનો ફક્ત એક જ માર્ગ છે અને તે તો વધસ્તંભ. પ્રભુ બાપ, તમે જે તમારી જે કૃપા છે, તમારી જે દયા છે, તેનો સંદેશો આપવાને માટે પ્રભુ બાપ અમને તક આપો, સામર્થ્ય આપો, અને જેઓને સાંભળવાની જરૂર છે તેઓને સુધી આ સંદેશો તમે પહોંચાડો તેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું માંગુ છું. ફરીથી એકવાર દરેક સાંભળનારને તમારા હાથમાં સોંપું છું પ્રભુ બાપ. હજુ પણ જ્યારે પ્રાર્થનામાં છે ત્યારે જો કોઈને આ નિર્ણય લેવાનો છે પ્રભુ બાપ, હજુ પણ કશુંક તેઓને રોકી રહ્યું છે, તો તેઓનું દ્વાર, હૃદયનું દ્વાર તમે ખટખટાવો પ્રભુ બાપ. પ્રભુ બાપ, તેઓ સમજી શકે કે તમારા દ્વારા તેઓ નર્કને બદલે સ્વર્ગમાં જઈ શકે છે. ખ્રિસ્તે અમારા માટે જે કર્યું છે, ખ્રિસ્તે જે બલિદાન આપ્યું છે તે સ્વીકારવાને માટે અમારે જે તારણહારની જરૂર છે તેની સમજણ તમે દરેક સાંભળનારને આપો પ્રભુ બાપ. પ્રભુ બાપ, ફરીથી એકવાર દરેક વ્યક્તિને તમારા હાથમાં સોંપું છું. આ અમારી ટૂંકી વિનંતી તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.